ഉച്ചാരണത്തിൽ ആയിരിക്കണം. ഗണമൂലോ ഈശോത്തി കാളവർത്തി ഉച്ചാരണം. ഗണമൂലോ ഈശോത്തി കാളവർത്തി ശവശ്രാവണം. ഓംകാരബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തി യോഗിന കാമദം മോക്ഷദം ചൈവ ഓംകാരായ നമോ നമഃ. മംഗളം ഭഗവാൻ വീരോ മംഗളം ഗൗതമോ ഗണി മംഗളം കുന്ദകുന്ദാര്യോ ജൈന്ദർമോ സുമംഗളം. സർവമംഗളമാംഗല്യം സർവകല്യാണകാരകം പ്രധാനം സർവധർമാണം ജയനം ജയതു ശാസനം. നമഃ സമയശാരായ സ്വാനുഭൂത്യാ ചകാശതേ ചിസ്വഭാവായ ഭാവായ സർവഭാവാന്തരച്ഛിതേ. ഹേ ഗോമേ ശാശ്വതോപാജ്ഞാന്ദർശന ലക്ഷണോ ശേഷാമേ ബാഹിരാ ഭാവാ സവ്യേ സംയോഗ ലക്ഷണ. મારું સુશાશ્વતિક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે તું સ્થાપનિજને મોક્ષ પંથે ધ્યાનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમસી દેવી નમસી દેવી નમસી દેવી. પૂજ્ય બેનશ્રીની તત્વચર્ચા સ્વાનુભૂતિ દર્શન ઉપર આપણી ચર્ચા ચાલે છે. હમણાં જે પૂજ્ય બેનશ્રીની વિડીયો કેસેટ ચાલી તેમાં જે તત્વચર્ચા ખૂબ સુંદર આવી, જે 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 પ્રશ્નો અહીંયા અત્યારે જે આપણી સામે આવે છે, પૂછવા પૂછતા હોય છે શ્રોતાઓ, એ ખરેખર એ પ્રશ્નો બધાના હોય છે, એકલા પૂછનાર શ્રોતાના નથી હોતા. જનરલ દરેક જીવના અંતરમાં આવા પ્રશ્નો ઉઠતા હોય છે. જીવ પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી નિરંતર સાંભળતો હોય તો એ પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીમાં તો આપણે સમજીએ છીએ બધા કે તત્વજ્ઞાનનો ધોધ વરસતો હોય છે. કોઈ પડખા એવા નથી હોતા બાકી કે જે પૂજ્ય ગુરુદેવશ્રીએ સ્પષ્ટ ન કર્યા હોય. જીના ગમમાં જેટલી જેટલી ચર્ચાઓ આવે, જેટલી જેટલી અપેક્ષાઓ આવે, જેટલું જેટલું પ્રયોજનભૂત તત્વની ચર્ચાઓ પણ આવે, જેટલી દ્રષ્ટિ ક્યાં મૂકવી એની ચર્ચા આવે, જ્ઞાન કેવી રીતે સ્વપરનું કરવું, દ્રવ્ય પર્યાયનું કરવું, નિશ્ચય વ્યવહારનું કરવું, ઉપાદાન નિમિત્તનું કરવું, ક્રમબદ્ધ યોગ્યતાનું કરવું, એની ચર્ચા પણ ખૂબ આવે. ઘણી બધી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવતી હોવા છતાં, જીવની ઘણી સમજણ થઈ હોવા છતાં પણ હજી એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ્યાં સુધી ન જાય ત્યાં સુધી એની કાર્યસિદ્ધિ ન થાય, અને કાર્યસિદ્ધિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી જીવ સાંભળા તો કરે, વાંચ્યા કરે, સાંભળ્યા કરે, પણ એક ખટક અંદર રહ્યા કરે કે હજી આત્મા હાથમાં આવતો નથી. એ ખટક વ્યાજબી છે, યથાર્થ છે. જ્યાં સુધી આત્મા હાથમાં ન આવે ત્યાં સુધી તો એણે પુરુષાર્થ સતત કરવો જ જોઈએ. પણ જ્ઞાનીઓ તો આત્મા હાથમાં આવી ગયો હોય પછી પણ સતત ઉદ્યમશીલ રહેતા હોય છે. જેને આત્મા હાથમાં નથી આવ્યો એને તો ખૂબ વિશેષ પ્રકારના પુરુષાર્થની જરૂર છે. જ્ઞાનીઓ તો આત્મા હાથમાં આવી ગયો હોય, દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી ગઈ હોય, દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ હોય, શ્રદ્ધા સમ્યક થઈ ગઈ હોય, છતાં હજી બાકી રહેલો રાગ એની દશામાં ચાલતો હોય, એનાથી નિવૃત્તિ કેમ ત્વરિતમાં મળી જાય, અને એ રાગ કેમ ચાલ્યો જાય અને યથાખ્યાત ચારિત્ર આવીને વિતરાગતા કેમ થઈ જાય, એવો પુરુષાર્થ જ્ઞાનીઓ પણ નિરંતર કરતા હોય છે. એને એક પુરુષાર્થની ધારા સહજપણે ચાલ્યા કરે છે. એ સહજપણે પુરુષાર્થની ધારા ચાલતી હોવા છતાં એ પુરુષાર્થમાં ઉગ્રતા કરે છે, ઉર્ધ્વતા કરે છે, કે હજી વિશેષ પુરુષાર્થ કેમ ઉપડે, હજી વિશેષ પુરુષાર્થ કેમ ઉપડે, હજી મારો જ્ઞાયક દેવ પરિપૂર્ણપણે હું એમાં લવલીન કેમ થઈ જાઉં કે જેનાથી મારો ઉપયોગ બહાર જ ન જાય અને મને વિતરાગતા પ્રગટ થઈ જાય, કેવળ જ્ઞાન પ્રગટ થઈ જાય. જ્ઞાનીનો પુરુષાર્થ હંમેશા એ દિશામાં ચાલતો હોય છે. પૂજ્ય ગુરુદેવશ્રીની આપણે વાત કરીએ તો પૂજ્ય ગુરુદેવશ્રી સવારના ઉઠીને સૌથી પહેલાં તો એનું 40-45 મિનિટ તો પોતાનું ધ્યાન ચાલતું હોય, અધ્યયન ચાલતું હોય, એ પોતે ને પોતે એનું સ્મરણ કર્યા કરતા હોય, ગાથાઓનું, બધા પાઠનું, શક્તિઓનું, નયોનું. એટલી બધી ઉર્ધ્વતા જ્ઞાનીઓને પણ ચાલતી હોય છે. પછી એની દૈનિક ક્રમ પતાવીને એનું સ્વાધ્યાયનો ક્રમ ચાલે, ત્યાર પછી પાછા આહારનો ક્રમ ચાલે અને ત્યારબાદ થોડી વાર આરામ કરીને પાછા બેસી જાય તો 2-2.25 વાગ્યા સુધી સ્વાધ્યાય કરતા હોય પૂજ્ય ગુરુદેવશ્રી. તમે એની રૂમમાં જઈને જુઓ તો એ 11 વાગે બેસી ગયા હોય, 2 વાગ્યા સુધી સ્વાધ્યાય કરતા હોય. આ આપણા ધર્મપિતાની ચર્ચા છે. જ્ઞાનીની એને શાસ્ત્રના ઘણા ન્યાયો અંદર અવધારી લીધા હોય એણે, છતાં ફરી ફરી એ શાસ્ત્ર વાંચ્યા કરે કે એના જ્ઞાનમાં એટલી દ્રઢતા આવે, વિશેષપણે એનો ભાવ કેળવાયા કરે. અને જેમ જેમ શાસ્ત્ર સ્વાધ્યાય જ્ઞાનીઓ પણ કરતા હોય એમ એમ એમાંથી નવા ન્યાયો આવ્યા કરે. એને એકને એક વાત વારંવાર વાંચે તો એને એ વાતમાંથી નવો ન્યાય નીકળા જ કરે. એટલે પુરુષાર્થની તો બહુ જરૂર છે. પુરુષાર્થ વગર કાર્ય સિદ્ધિ થતી નથી. હમણાં પૂજ્ય બેનશ્રી પુરુષાર્થની ચર્ચા પણ ખૂબ કરતા હતા. એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો પૂજ્ય બેનશ્રીને, હમણાં સૌથી પહેલો પ્રશ્ન ચાલ્યો કે ભાઈ નિર્વિકલ્પ અને સવિકલ્પ એટલે શું? જેમ કે જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ છે અને જ્ઞાન સિવાયના બીજા બધા ગુણોનો સ્વભાવ નિર્વિકલ્પ છે, તો એનો અર્થ શું? એવો પ્રશ્ન પૂછો કે જ્ઞાન છે એ સવિકલ્પ સ્વભાવી છે, એના સિવાયના બીજા બધા ગુણો છે એ બધા નિર્વિકલ્પ સ્વભાવી છે, તો એનો અર્થ શું, એનું તાત્પર્ય શું એમ કહેવાનું? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. એનો પૂજ્ય બેનશ્રી જવાબ આપતા હતા કે ભાઈ જ્ઞાન સિવાયના જેટલા ગુણો છે એ બધા નિર્વિકલ્પ છે. એનો અર્થ એમ, આપણે હમણાં લીધું હતું 2 દિવસ પહેલા, કે એને કાંઈ ખબર નથી અમે કોણ છીએ. એ ગુણોમાં જાણવાનો કોઈ ગુણ નથી, જાણવાની કોઈ શક્તિ નથી, એટલે એ પોતે પોતાને નથી જાણતા અને એક ગુણ બીજા ગુણને પણ જાણી નથી શકતો, એટલે એને નિર્વિકલ્પ ગુણો કહેવામાં આવે. અહીંયા નિર્વિકલ્પ ને સવિકલ્પ એટલે ઓલો વિકલ્પ થાય છે અને એ વિકલ્પ છૂટીને નિર્વિકલ્પતા થાય છે પર્યાયમાં, એની ચર્ચા નથી. નિર્વિકલ્પ સ્વભાવ અને સવિકલ્પ સ્વભાવની ચર્ચા છે અહીંયા. દર્શનનો સ્વભાવ નિર્વિકલ્પ, જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ, દર્શન સિવાયના અનંત ગુણોનો સ્વભાવ પણ નિર્વિકલ્પ, એકલા જ્ઞાન ગુણનો સ્વભાવ સવિકલ્પ. તો દર્શનનો સ્વભાવ નિર્વિકલ્પ એટલે કે એ નિર્વિકલ્પ એટલે એ ભેદા ભેદને જાણવાનો પ્રકાર દર્શનમાં નથી, એ તો સમુચ્ચય રૂપે અવલોકન કર્યા કરે છે. એમાં કાંઈ ભેદ પાડીને કોઈ પદાર્થને જાણવું એવી શક્તિ દર્શનમાં નથી, નિર્વિકલ્પ છે. એમ દર્શન સિવાયના અનંત ગુણો જ્ઞાનને બાદ કરીને દરેક ગુણોમાં માત્ર ભેદ ને અભેદ એવી રીતે જાણવાની શક્તિ જ નથી ત્યાં, એટલા માટે એ બધા ગુણોનો સ્વભાવ નિર્વિકલ્પ સ્વભાવી કહેવામાં આવે છે. એને અને જ્ઞાન એક એવો ગુણ છે અસાધારણ આત્માનો કે જે સવિકલ્પ સ્વભાવી છે. સવિકલ્પ સ્વભાવી એટલે વિકલ્પ સાથેનો સ્વભાવ એમ નહીં, વિકલ્પ વાળો સ્વભાવ એમ નહીં. સવિકલ્પ એટલે કોઈ પણ પદાર્થ હોય એને અભેદથી પણ જાણે અને તે જ પદાર્થને ભેદ કરીને પણ જાણે એવું કોઈ જ્ઞાનના સ્વભાવની વિશેષતા છે. એટલે એ જ્ઞાનને સવિકલ્પ સ્વભાવી કહેવામાં આવે. જેમ આત્મા તમે બોલો તો દર્શન તો માત્ર આત્મા એટલું જ નિર્વિકલ્પ પણ એને ખબર પડે કે આત્મા. જ્યારે જ્ઞાન એ આત્મા એમ પણ જાણે અને આત્મામાં જ્ઞાન ગુણ છે, દર્શન ગુણ છે, ચારિત્ર ગુણ છે, વિભુ ગુણ છે, પ્રભુત્વ ગુણ છે એમ ભેદ પાડીને પણ આત્મામાં જાણે, આત્માને જાણે, આટલા આટલા ગુણોની આટલી આટલી પર્યાયો દરેક સમયે પ્રત્યેક સમયે એક એક ગુણની એક એક થાય છે એમ પણ ભેદ કરીને જ્ઞાન જાણે, એમાં ઉપાદાન રૂપ સ્થિતિ શું છે, નિમિત્ત રૂપ સ્થિતિ શું છે એ પણ જાણે, બહારમાં સંયોગો કેવા ચાલે છે એ પણ જ્ઞાન જાણે. જે કાંઈ જાણવું થાય એ જ્ઞાનમાં ભેદાભેદનું જાણવું થાય માટે જ્ઞાનનો સ્વભાવ સવિકલ્પ છે. જ્ઞાન સિવાયના અનંત ગુણોનો સ્વભાવ એ પોતે નિર્વિકલ્પ રહેતા હોવાને કારણે એનો સ્વભાવ નિર્વિકલ્પ છે, જાણતા ન હોવાને કારણે એનો સ્વભાવ નિર્વિકલ્પ છે. એવી ચર્ચા હમણાં પૂજ્ય બેનશ્રીની તત્વ ચર્ચામાં ચાલતી હતી. ખૂબ સુંદર ચર્ચાઓ આવતી હોય છે. જીવ જ્યાં અટકતો હોય ને એ પ્રશ્ન પૂછે, એ ઘણે ભાગે અધિકાંશ મુમુક્ષુ અને એ પ્રશ્ન લાગુ પડતો હોય, ઘણા પૂછતા ન હોય, ઘણા પૂછી લેતા હોય, ઘણાને પૂછવામાં સંકોચ થતો હોય. ગુરુદેવ કહે છે કે ભાઈ રાત્રિ ચર્ચામાં કોઈ પ્રશ્ન પૂછતું નથી. તો રામજી બાપુજીએ કીધું કે અમે પૂછી તો અમારી પોલ ખુલી જાય. ગુરુદેવ કહે એમાં પોલ શું ખુલી જાય, ન ખ્યાલ આવતો હોય તો એકદમ નિર્દોષ ભાવે પૂછી લેવું જોઈએ, એમાં શું છે. આત્માર્થીનું લક્ષણ એ છે કે પોતાની વાસ્તવિક સ્થિતિ હોય ને એ પ્રદર્શિત કર્યા કરે, કોઈ કૃત્રિમતા ઊભી કરીને કાંઈ ન કાર્ય બતાવે પોતાનું, એને જ ખરેખર આત્માર્થી કહેવાય. અને એવી જેની સાહજિક સ્થિતિ થઈ જાય, સ્વાભાવિક જે હોય એવું વાસ્તવિકતા કહી દે, એ ખરેખર એની પાત્રતા છે. અને એ જીવની જે ભૂલ હોય એ ત્વરિતમાં ટળવા માટેનો અવકાશ ઊભો થઈ જાય છે. એટલી નિખાલસતા તો અંતરથી હોવી જોઈએ. જ્યારે જ્ઞાની પુરુષ સામે બેઠા હોય એમાં પ્રશ્ન પૂછવામાં શું સંકોચ કરવાનો હોય. જ્ઞાની પાસે તો બધા દોષ આપણા કહી દેવા જોઈએ કે મારા આટલા આટલા દોષ ચાલુ છે, એનું કેવી રીતે નિરાકરણ કરું. એમ પ્રશ્ન પૂછવો, એક તો કાં બધા જેને ખબર પડી ગઈ હોય એ પ્રશ્ન ન પૂછે, કે જેને બધી ખબર પડી ગઈ હોય એ પ્રશ્ન ન પૂછે. એક પ્રશ્ન ન કોણ પૂછે બીજો, કે જેને કાંઈ ખબર જ ન પડતી હોય, ખાલી સાંભળ્યા જ કરતો હોય, વિચાર કરતો જ ન હોય બિલકુલ તત્વ વિશેના, તો એ સાંભળીને ચાલ્યો જાય, એ પ્રશ્ન ન પૂછી શકે. કારણ કે એને પોતાને ખબર જ ન હોય કે પ્રશ્ન શું છે આમાં, એ ખાલી સાંભળવા જ આવતો હોય. એક પ્રશ્ન એવો હોય જીવને કે એ ખરેખર કાં પૂછી ન શકતો હોય, એને સંકોચ થાય, ભાઈ મારે આવો પ્રશ્ન થોડો પૂછાય, હું તો આટલા વર્ષથી અભ્યાસ કરું છું ને આવો પ્રશ્ન પૂછું તો સારું ન કહેવાય. એમ ભાઈ એવું કાંઈ હોતું નથી, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ક્યાંય પણ પૂછવા યોગ્ય ઠેકાણું હોય તો જરૂર પૂછી લેવાય. એમ આ પૂજ્ય બેનશ્રીને લોકો પ્રશ્ન ખૂબ પૂછતા હતા. એમાંથી આ બધી તત્વ ચર્ચાઓ ખૂબ સુંદર રીતે આવી ગઈ છે. બધાની પોતાની સ્વતંત્ર યોગ્યતા છે, કોણે કેમ કરવું એ તો એને પોતાને ખબર પડે છે, કારણ કે એની પાસે આત્મા છે. જવાબ તો ખરેખર ત્યાંથી જ મળે છે. એમ લાગે એને કે બહારથી જવાબ મળ્યો, પણ એ તો ત્યાં નિમિત્ત ઊભું છે. આ તીર્થંકર ભગવાનની ઓમ ધ્વનિ સાંભળવા જાઓ તમે તો એમાં તો ઓમ ધ્વનિ જ આવે. આપણે તો અનંતવાર જઈ આવ્યા ને સમસ્તરણમાં. પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે તું અનંતવાર જઈ આવ્યો, એક બે વાર નહીં. હવે ત્યાં જે દિવ્ય ધ્વનિ છૂટે છે એ દિવ્ય ધ્વનિમાં તો ખાલી ઓમ આવે છે, ઓમકાર જ આવે છે, ઓમકાર સિવાય તો કાંઈ આવતું જ નથી. અસંખ્ય જીવો બેઠા હોય, નારકી સિવાયના બધી ગતિના જીવો હોય ત્યાં, બધાને તીર્થંકરની ઓમ ધ્વનિ છૂટે, જે ભાષા એ સમજતો હોય એ ભાષામાં એ ધ્વનિ કન્વર્ટ થઈને પોતાના જ્ઞાનમાં એને ખ્યાલ આવી જાય કે અત્યારે આ વાત કરી તીર્થંકરે. હવે તીર્થંકર તો વાત કરતા નથી, તો ઓમ ધ્વનિ છે એની, આ એ તો નિમિત્તપણે છે, ખાલી તીર્થંકર તો અહીંયા એની ઓમ ધ્વનિ છૂટે છે, ખાલી ઓમ એવો અવાજ આવે છે, એના સિવાય તો કાંઈ આવતું નથી. છતાં સામે જેટલા જીવો બેઠા હોય એને પોતપોતાની ભાષામાં એ ખ્યાલ આવી જાય છે કે ઓમ ધ્વનિમાં અત્યારે આ વાત આવી. હવે ત્યાં તો ઓમ આવે છે, એને કેવી રીતે ખબર પડતી હશે? તો કે ભાઈ, બધી વાતનો જવાબ દેનારો પોતાનો આત્મા છે, એને કહે છે અહીંયા કે અત્યારે ઓમ ધ્વનિ આવી રીતે છૂટે છે, આ તને કહેવા માંગે છે, આ તું ચેતી જા. આવે પોતાના જ્ઞાનમાંથી એને જ્ઞાનનો ઉત્પાદ થાય છે, અને એ જ્ઞાનમાં જાણવું હોય છે, એમાંથી એને ખબર પડે છે કે અત્યારે ઓમ ધ્વનિમાં આવી વાત આવી. ઓમ ધ્વનિમાંથી કાંઈ આવતું નથી. દરેક જીવ પોતપોતાના ઉપાદાનની સ્વશક્તિથી પોતાના જ્ઞાનમાંથી જવાબ મેળવે છે, ત્યારે સામે નિમિત્ત હોય છે, એના ઉપર ઉપચાર કરવામાં આવે છે કે તીર્થંકરની દિવ્ય ધ્વનિમાં આ વાત આવી અને મને સ્પર્શી ગઈ. બે દ્રવ્ય ભિન્ન ભિન્ન છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું બિલકુલ કરી શકતું નથી. ખરેખર જોવો તો એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં નિમિત્તે પડતું નથી, સર્વ કાર્ય પોતાના ઉપાદાનથી થયા કરે છે. એમ ઉપાદાનની સ્વશક્તિ એના ઉપર જ્યાં નજર જાય છે ત્યાં એને ખબર પડી જાય છે કે ઓહો, અત્યારે તો દિવ્ય ધ્વનિમાં આવ્યું, અત્યારે દિવ્ય ધ્વનિમાં આવ્યું. દિવ્ય ધ્વનિમાં એવું કાંઈ આવ્યું નથી, પોતાના જ્ઞાનમાંથી અવાજ આવ્યો છે. પોતાના જ્ઞાનને જાણતા એને ખબર પડી છે કે આવું સ્વરૂપ છે મારું, એમ એવી સ્વતંત્રતા છે જીવની, એવી પોતપોતામાં પોતાની યોગ્યતા રહેલી છે, પરથી બિલકુલ કાંઈ થતું નથી. હવે તીર્થંકર ભગવાનની વાણીથી કાંઈ ન થતું હોય તો એની નીચે જેટલા જ્ઞાની હોય એ જ્ઞાનીની વાણીથી કાંઈ થોડું થઈ જાય? એ નિમિત્તપણે જરૂર હો, પૂજ્ય ગુરુદેવ શ્રી છે એ નિમિત્તપણે જરૂર હો. અને કોઈ જીવ પૂજ્ય ગુરુદેવશ્રીની વાણીથી પામે તો એમ ન કહે કે હું મારા ઉપાદાનથી પામ્યો છું, તો એની પાત્રતા જ નથી. એ તો ગુરુદેવને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે, હે પ્રભુ તમે મને આત્મા બતાવ્યો, તમે ન હોત તો મને આત્મા જ મારી દ્રષ્ટિમાં ન આવત. એવો આદર જ્ઞાનીનો નિરંતર રહ્યા કરે, અવલંબન પોતાના આત્માનું છૂટે નહીં, જ્ઞાનીનો વિવેક કદી ચૂકાય નહીં, એવી જેને ખરેખર જ્ઞાન ભાન શ્રદ્ધાનમાં ખ્યાલ બધો આવવા માંડે, એ ખરેખર નિમિત્તને નિમિત્ત તરીકે સ્થાપે અને ઉપાદાનમાં જાગૃતિ કરીને પોતાના આત્માને ઓળખવાનો પ્રયાસે ચડે. એવી આ બધી સુંદર ચર્ચાઓ જ્ઞાનીઓ દ્વારા આવતી હોય છે. આપણે 16 નંબરનો બોલ કાલે પૂરો થયો હતો, હવે આપણે એક 18 નંબરનો બોલ છે, સ્વાનુભૂતિ દર્શન એમાં 18 નંબરનો બોલ છે. આપણે ક્રમથી ચાલીએ છીએ, અમુક અમુક જે બોલ આવતા હોય. મેં કીધું તું કોઈને કદાચ કોઈ બોલ લેવડાવવો હોય તો મને કહે, તો હું એ બોલ લઈ લઈશ. આ તો હું મારી રીતે લઉં છું બોલ. કદાચ તમને એમ હોય કે ભાઈ આપણે આ પ્રશ્ન છે અને આ તમે બોલ લ્યો, તો આપણે એ બોલ લઈ લેશું. કોઈને એવું હોય તો કહી શકે, એમાં કાંઈ વાંધો નથી. પ્રશ્ન છે આમાં કે શુદ્ધતા ત્રિકાળ દ્રવ્યમાં રહે છે અને અશુદ્ધતા પર્યાયમાં રહે છે. આખું એક પ્રમાણનું દ્રવ્ય છે, અજ્ઞાની જીવ પાસે એક પ્રમાણનું દ્રવ્ય છે, જ્ઞાની જીવ પાસે એક પ્રમાણનું દ્રવ્ય છે. એ પ્રમાણના દ્રવ્યના બે વિભાગ હોય છે. એ પ્રમાણનું દ્રવ્ય છે એમાં એક દ્રવ્યની સત્તા હોય છે, એક પર્યાયની સત્તા હોય છે. બે સત્તા થઈ અને એક પ્રમાણનું દ્રવ્ય કહેવામાં આવે છે. એ અહીંયા એ ચર્ચા છે અત્યારે, કે દ્રવ્યમાં શુદ્ધતા ત્રિકાળ દ્રવ્યમાં રહે છે, એટલે કે ત્રિકાળી દ્રવ્ય છે જે પોતાનો શાશ્વત પરમાત્મા છે, ધ્રુવ પરમાત્મા છે, એમાં તો કાયમ માટે, ત્રિકાળ એટલે ત્રણે કાળ, કાયમ માટે એમાં શુદ્ધતા જ રહે છે, એમાં કોઈ દિવસ અશુદ્ધતાનો પ્રવેશ થતો નથી. એમાં કોઈ દિવસ અપૂર્ણતા હોતી નથી, એમાં કોઈ દિવસ અલ્પજ્ઞતા હોતી નથી, એમાં કાંઈ અધુરાશ ક્યારેય હોતી નથી. એટલે ત્રિકાળી દ્રવ્ય છે એ તો શુદ્ધતા ત્રિકાળ દ્રવ્યમાં રહે છે. કાયમ માટે ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ 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 જ હોય છે. હવે એ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે, એવી જ રીતે આત્માનો એક બીજો પણ એક વિભાગ છે. એક શુદ્ધનો વિભાગ છે, એ દ્રવ્યનો વિભાગ છે. એક અશુદ્ધતાનો વિભાગ છે, એ પર્યાયનો વિભાગ છે. તો અહીંયા કહે છે કે અને અશુદ્ધતા પર્યાયમાં રહે છે. દ્રવ્યમાં શુદ્ધતા રહે છે, પર્યાયમાં અશુદ્ધતા રહે છે. અશુદ્ધતાનો અર્થ શું છે? અશુદ્ધતા એટલે કે પર્યાયમાં બહિર્લક્ષે મોહ રાગ દ્વેષના જે ભાવ ચાલે છે એની પર્યાયમાં, એને અશુદ્ધતા કહેવામાં આવે છે. અશુદ્ધતા એટલે કે અજ્ઞાન ભાવ. અજ્ઞાન ભાવ એટલે મોહ રાગ દ્વેષના ભાવ. મોહ રાગ દ્વેષના ભાવ એટલે આકુળતાને ઉત્પન્ન કરનારા ભાવો. આકુળતાને ઉત્પન્ન કરનારા ભાવો એટલે કે સંસાર સ્થિત ભાવો. એવા ભાવો અશુદ્ધતા રૂપે પર્યાયમાં વર્તમાનમાં જીવને જ્યાં સુધી પરિપૂર્ણ વિતરાગતાનો જન્મ ન થાય યથાખ્યાત ચારિત્ર રૂપે, ત્યાં સુધી કોઈ પણ ગુણસ્થાન ચાલતું હોય ત્યારે પણ બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક એને અશુદ્ધતા ત્યાં પર્યાયમાં રહેલી હોય છે. નિર્વિકલ્પ દશાનો કાળ હોય ત્યારે એ દ્રવ્ય સાથે અભેદ થઈને પર્યાય પરિણમે, ત્યારે અશુદ્ધતા હોતી નથી, ત્યારે શુદ્ધ પરિણમન થઈ જાય છે. પણ શુદ્ધ પરિણમનના કાળમાં પણ એની અબુદ્ધિપૂર્વકનો રાગ અંદર હોય છે. એટલે કોઈ પણ જીવને જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર 12મા ગુણસ્થાનની શરૂઆતમાં વિતરાગતા પરિપૂર્ણ પ્રગટ ન થાય ત્યાં સુધી રાગભાવ, રાગભાવ એટલે અશુદ્ધતાવાળો ભાવ એની પર્યાયમાં ચાલ્યા કરતો હોય છે. અને જે સમયે અશુદ્ધતાનો ભાવ પર્યાયમાં હોય છે એ જ સમયે દ્રવ્યમાં શુદ્ધતારૂપ સ્થિતિ હોય છે. સમય એક છે બેયનો, કારણ કે આખા આત્માના વિભાગ બે છે. એ બે વિભાગ પોતપોતાથી પૃથક પૃથક છે. જો બે વિભાગ એકરૂપ થઈ ગયા હોય તો દ્રવ્યમાં શુદ્ધતા હોય તો પર્યાયમાં શુદ્ધતા જ રહે, અને જો પર્યાયમાં અશુદ્ધતા હોય અને જો બે ભાગ એક હોય તો દ્રવ્યમાં પણ અશુદ્ધતા થવી જોઈએ, એવું તો થતું નથી. એટલે પ્રશ્નકાર પ્રશ્ન પૂછે છે, બહુ મહત્વનો પ્રશ્ન છે. એમ કહે છે કે શુદ્ધતા ત્રિકાળ દ્રવ્યમાં રહે છે અને અશુદ્ધતા પર્યાયમાં રહે છે, તો શું દ્રવ્ય અને પર્યાય એવી સીમાવાળા બે ભાગ છે દ્રવ્યમાં? શું પ્રશ્ન આવે છે કે દ્રવ્યમાં ત્રિકાળ શુદ્ધતા રહેલી છે, પર્યાયમાં અશુદ્ધતાનો જન્મ થયા કરે છે પ્રત્યેક સમયે, તો આખો આત્મા તો એક છે, તો એવા આખા આત્મામાં એવા બે ભાગ છે, કોઈ બે સીમા જુદી જુદી રહેલી છે કે પર્યાયની સત્તા જુદી અશુદ્ધતાની અને દ્રવ્યની સત્તા શુદ્ધતાની જુદી, એવા બે ભાગ પડી ગયા છે અંદરમાં દ્રવ્યમાં? દ્રવ્ય અને પર્યાયના બે વિભાગ છે, બેની સત્તા પૃથક પૃથક છે, શુદ્ધતા અને અશુદ્ધતા જુદા જુદા રહે છે. તો કે હા, બેના વિભાગ છે, શુદ્ધતા અને અશુદ્ધતાની પૃથકતા છે, એટલે દ્રવ્ય પર્યાયના બે વિભાગ છે. હમણાં પૂજ્ય બેનશ્રી કહેશે, જો એવું છે કે પહેલામાં પહેલા તો શુદ્ધતા ક્યાં ચાલે છે અને અશુદ્ધતા ક્યાં ચાલે છે એ પહેલામાં પહેલા યથાર્થપણે એના જ્ઞાનમાં બેસી જવું જોઈએ, કે જ્યારે અશુદ્ધતાનો જન્મ થાય છે ત્યારે શુદ્ધ ત્રિકાળતા અંદર દ્રવ્યમાં રહેલી છે, અને એ શુદ્ધતાને આશ્રય જ મારી આ અશુદ્ધતા ચાલી જશે. એ પહેલામાં પહેલી વાત છે જૈન દર્શનમાં. હમણાં કહેતા હતા બેનશ્રી, કોઈ કહેતું હતું, પ્રશ્ન પૂછતા હતા ને, કે ગુરુદેવે એટલો બધો ખુલાસો કરી દીધો છે ને કે આપણે બીજે તો ક્યાંય જવું પડે એવું છે જ નહીં, આમાંને આમાં ન સમજાય તો આમાંનામાં પ્રયત્ન કરવાનો છે, બીજા કોઈને પૂછવા જવું પડે એવું તો છે જ નહીં આમાં, કારણ કે ગુરુદેવે તો બધો ખુલાસો કરી દીધો છે. જીવ ક્યાંય મૂંઝાણો હોય ને કોઈ તકલીફ આવવા માંડે, સંયોગોની પ્રતિકૂળતા આવવા માંડે, કઈ માર્ગ ન સૂજતો હોય અને અધ્યાત્મનો એકદમ રસ ન હોય, એવું બને ને જીવને, તો જ્યોતિષ કે ને તો સાચું માની લઈએ પણ સર્વજ્ઞ ભગવાનનું ન માને. આપણા માટે તો સર્વજ્ઞ ભગવાન મોટા જ્યોતિષ છે. હાથ બતાવવા જાય ને કોઈ કહે કે ભાઈ તારો આ પ્રોબ્લેમ છે, અહીં સોલ્વ થઈ જશે, અહીં સોલ્વ થઈ જશે, અહીં સોલ્વ થઈ જશે, તારો આટલામાં ભવે મોક્ષ થઈ જવાનો છે જા તું, તો એનું માની લઈએ કે આ ભાઈ બરાબર કહે છે, કારણ કે પોતાને સારી લાગે એવી વાત કરે એટલે એને બહુ ગમે. પોતાના વખાણ કોને ન ગમે, કે તમે તો હમણાં મોક્ષમાં જવાના છો, તમારે તો ત્રણ ભવ જ છે, ચાર ભવ જ છે, બે ભવ જ છે, કાલ મોક્ષ થઈ જશે તમારો, હર્ષમાં આવી જાય કે આ આ માણસ બરાબર છે. હવે સર્વજ્ઞની વાત ન માને, સર્વજ્ઞ તો મોટા ગુરુ છે, મોટા ધર્મપિતા છે, એ તને માર્ગ બતાવે છે, એ માર્ગે ચાલવા માંડને તો તારા હાથમાં જ મોક્ષ છે, તારે ક્યાં જરૂર છે કોઈને પૂછવાની. એટલે આ બધી વાત એવી છે કે ગુરુદેવ તો એટલું સ્પષ્ટ કરી ગયા કે કોઈને આપણે પૂછવા જવું પડે એવું જ નથી, પણ છતાંય આવું સલ્યા ચાલતું હોય કઈ તો કાઢી નાખવું, એમ હમણાં પ્રશ્ન ચાલતો હતો, હું નથી કેતો આ કઈ, આ બેનશ્રી કહેતા હતા હમણાં, કે એ બધું માને કે બીજાનું. હવે આપણને તો ગુરુદેવ કેટલું સ્પષ્ટ કરી ગયા છે, આપણે કોઈને પૂછવું પડે એવું જ નથી. હવે અહીંયા કહે છે કે દ્રવ્યમાં શુદ્ધતા ત્રિકાળ રહેલી છે અને પર્યાયમાં અશુદ્ધતા ચાલ્યા કરે છે, તો એવા એક દ્રવ્યમાં બે વિભાગ છે ખરા, બે સીમાવાળા ભાગ છે. જો બેનશ્રી ઉત્તર આપે છે હમણાં, આ સર્વજ્ઞ ભગવાનની દિવ્યધ્વાનીમાંથી અવતરણ થયેલી વાત આવી છે. પૂજ્ય ગુરુદેવશ્રીની વાણી કયો કે પૂજ્ય બેનશ્રીની વાણી કયો, એ બધી જીનેન્દ્ર પરમાત્માને સાક્ષાત સાંભળીને આવેલી વાત છે. આ બધી જે દિવ્યધ્વનિમાં આવતું હતું એ સાક્ષાત જીલીને અહીંયા આવી અને આ વાત અહીંયા ચર્ચામાં લીધેલી છે બધી. એટલું બધું રહસ્ય છે આ બધી ચર્ચામાં, કોઈ સામાન્ય વાત નથી. થોડીક ખબર પડી ગઈ હોય તો એમ થાય કે હવે આ તો ખ્યાલ જ છે, હવે બે ભાગ છે એમાં શું આપણે એમાં વિચારવાનું હોય, તો કે એમ નથી. ભાગ તને ખ્યાલમાં વિકલ્પમાં આવ્યા પણ તને ભાગ પડ્યા અંદરમાં, તને બે ભાગ ખ્યાલમાં આવવા આવ્યા પણ ભાગ પડી જવા જોઈએ તને અંદરમાં રીતસર, કે આ શુદ્ધતાનો વિભાગ જુદો, અશુદ્ધતાનો વિભાગ જુદો, અશુદ્ધતાનો વિભાગ મારો નહીં, શુદ્ધતાનો વિભાગ મારો, એમ તને ખ્યાલ આવી જવો જોઈએ. એનું નામ યથાર્થ સમજણ કહેવાય, એના વગરની કોઈ સમજણ હોતી નથી. જો કહે છે કે દ્રવ્ય જે મૂળ વસ્તુ છે તેમાં અશુદ્ધતા પેસી જાય તો દ્રવ્યના સ્વભાવનો નાશ થઈ જાય. દ્રવ્યના સ્વભાવનો નાશ થઈ જાય એનો અર્થ શું? અશુદ્ધતા જો મૂળ દ્રવ્યમાં પેસી જાય તો દ્રવ્યના સ્વભાવનો જ નાશ થઈ જાય. તો કે અશુદ્ધતા દ્રવ્યના સ્વભાવમાં પેસી જાય એમાં નાશ કેવી રીતે થાય દ્રવ્યનો? તો કે અશુદ્ધતા પર્યાયના વિભાગમાં રહેલી છે. પર્યાયનું જીવન એક સમયનું હોય છે, એક સમયવાળી અશુદ્ધતાની પર્યાય દ્રવ્ય સાથે જો એકમેક થઈ જાય તો બીજે સમયે પર્યાયનો નાશ થતા દ્રવ્યનો પણ ખરેખર નાશ થઈ જાય. એક વાત. બીજી વાત એ કે અશુદ્ધતા જો દ્રવ્ય સ્વભાવ સાથે મળી જાય તો દ્રવ્યને અશુદ્ધ થઈ જવું પડે. બે વાત. ત્રીજી વાત ઈ કે જો પર્યાય સ્વભાવ હોય એ દ્રવ્ય સ્વભાવ રૂપ થઈ જાય તો પ્રથમથી જ દ્રવ્ય શુદ્ધ છે તો કાં દરેકને કેવળ જ્ઞાન હોવું જોઈએ અને કાં મિથ્યા દર્શન જ રહ્યા કરે, કોઈ દિવસ મિથ્યા દર્શન જાય જ નહીં જો બે વિભાગ એક થઈ જાય તો. ઘણા ન્યાયથી સિદ્ધ થાય છે કે વિભાગ બે છે એક દ્રવ્યના, બે વિભાગ પોતપોતાથી સ્વતંત્ર છે, બેને એકબીજા સાથે કાંઈ સંબંધ નથી. સંબંધ એટલો કે પર્યાય દ્રવ્યની દ્રષ્ટિ કરે, એ પર્યાયની દ્રવ્યની દ્રષ્ટિ કરે ત્યારે પણ પર્યાય પોતે દ્રવ્યની દ્રષ્ટિ કરે છે. દ્રવ્ય છે માટે દ્રવ્યની દ્રષ્ટિ કરે છે એમ નથી, એ પોતે સ્વતંત્રપણે હું દ્રવ્ય છું એમ દ્રષ્ટિ કરે છે. એ પર્યાયની સ્વતંત્રતા અને સ્વાધીનતા છે. તો અહીંયા કહે છે કે તેમાં જો મૂળ વસ્તુ જે દ્રવ્ય છે તેમાં અશુદ્ધતા પેસી જાય તો દ્રવ્યના સ્વભાવનો નાશ થઈ જાય. મૂળ વસ્તુમાં કાંઈ અશુદ્ધતા પેસતી નથી,
અશુદ્ધતા તો ઉપર ઉપર રહે છે. મૂળ વસ્તુ જે છે ત્રિકાળી દ્રવ્ય, એમાં અશુદ્ધતા કઈ અંદર પેસી નથી જાતી, તો ઉપર 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 રહે છે. ઉપર 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 એટલે પર્યાય મારીએ છે. પર્યાયો દ્રવ્ય સ્વભાવની ઉપર ઉપર તરે છે. પર્યાયો દ્રવ્ય સ્વભાવની ઉપર ઉપર હોય છે. સમયસાર પરમાગમનો 11 નંબરનો કળસ છે, 14મી ગાથા પછીનો. એમાં એ કળશમાં આ વાત આવી છે કે દ્રવ્ય સ્વભાવમાં પર્યાયો ઉપર ઉપર તરે છે, એમ ચોખ્ખું લખ્યું છે. એમાં પર્યાયો દ્રવ્ય સ્વભાવમાં ઉપર ઉપર તરે છે. ઉપર ઉપર તરે છે એનો અર્થ શું? કે અહીંયા આમ દ્રવ્ય છે ને એ ઉપર તરતી હોય એમ નથી, બેના સ્વભાવ ભિન્ન છે એમ બતાવવું છે. અહીંયા ઉપર ઉપર તરે છે એટલે કે અહીંયા દ્રવ્ય છે ને અહીંયા આમ ઉપર ઉપર તરે છે એમ કહેવાનું તાત્પર્ય નથી. બેના સ્વભાવ, સ્વભાવથી જ બેની જુદાઈ છે, બેની પ્રથકતા છે. જ્યાં દ્રવ્ય છે ત્યાં જ અનંત ગુણ છે, ત્યાં જ એની ઉત્પાદ વ્યયની સત્તા ત્યાં જ રહેલી છે. પણ ત્યાં રહેલી છે એ દ્રવ્ય અને ગુણ સાથે એકમેક થયેલી નથી, કારણ કે એનો સ્વભાવ ભિન્ન છે. એનો સ્વભાવ ઉત્પાદ વ્યય છે, દ્રવ્યનો સ્વભાવ ધ્રુવ છે, એટલે એની સાથે એકમેક નથી, એમ બેની જુદાઈ પડે છે. એટલે એ જ્યાં અશુદ્ધતા હોય છે એ ઉત્પાદ વ્યયમાં હોય છે, અને જ્યાં શુદ્ધતા હોય છે એ દ્રવ્ય ગુણમાં હોય છે. એમ કરીને બે વિભાગ છે અંદરમાં. જો મૂળ વસ્તુમાં કાંઈ અશુદ્ધતા પેસતી નથી, અશુદ્ધતા ઉપર ઉપર રહે છે. હવે બેનશ્રી દ્રષ્ટાંત આપે છે. આ દ્રષ્ટાંત બહુ પ્રચલિત છે પરમાગમોમાં. ઘણી જગ્યાએ આ સ્ફટિકનું દ્રષ્ટાંત આવે. સ્ફટિક મણી જેમ નિર્મળ છે, તેની અંદરમાં લાલ પીળું, કોઈ લાલ પીળો કલર પેસી જાય તો સ્ફટિક જ રહે નહીં. પણ લાલ પીળું ઉપર ઉપરના પ્રતિબિંબો છે, સ્ફટિકમાં પ્રતિબિંબો ઉપર ઉપર રહે છે પણ અંદરમાં પેસતા નથી. મૂળમાં તળમાં પ્રતિબિંબ જતું નથી. હવે જો આ સ્ફટિક મણીનું દ્રષ્ટાંત છે, એમાં સિદ્ધ શું કરવું છે? કે દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે, દ્રવ્ય સ્વભાવ સાથે જ પર્યાય સ્વભાવ રહેલો છે. એ પર્યાય સ્વભાવમાં બહારમાં જે કાંઈ સંયોગી ચીજો છે, જે કાંઈ જ્ઞેયો છે, જેમ કે આ શાસ્ત્ર છે, તો શાસ્ત્ર જ્ઞાનમાં શું થાય છે? જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે. તો એ જ્ઞાનની પર્યાયમાં એનું પ્રતિબિંબ પડે છે. એ જ સમયે જ્ઞાનની પર્યાયની પાછળ ત્રિકાળી દ્રવ્ય રહેલું છે. એ ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ 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 છે અને જ્ઞાનની પર્યાય સ્ફટિકની જગ્યાએ છે. હવે સ્ફટિકમાં જેમ લાલ પીળા ફૂલની જાય દેખાય છે, એમ જ્ઞાનની પર્યાયમાં બહારમાં જે રાગાદી ભાવો છે અશુદ્ધતા રૂપે, યા તો સંયોગો છે, એ જ્ઞાનની પર્યાયમાં ઝલકા કરે છે. એ ઝલકે છે એટલે એ જ્ઞાનમાં જાણે આવી ગયા હોય, જ્ઞાનમાં જાણે પ્રવિષ્ટ થઈ ગયા હોય. જેમ સ્ફટિકમાં જાણે ફૂલ અંદર આવી ગયું હોય, લાલ પીળા અંદર સ્ફટિકમાં થઈ ગઈ હોય, એ સ્ફટિકને જોનારાને એમ લાગે છે કે ફૂલ અંદર આવી ગયું. સ્ફટિકની પર્યાયને જોનારાને એમ થાય છે કે આ ફૂલ અંદર આવી ગયું છે. સ્ફટિકનો દ્રવ્ય સ્વભાવને એ જોઈ શકતો નથી, સ્ફટિકની પર્યાયમાં જે આ લાલ ફૂલ દેખાય ત્યાં એને એમ થાય છે. જો કોઈ એક દ્રષ્ટાંત આપું એટલે હમણાં ખ્યાલ આવી જશે. અને લાલચંદભાઈ, આદરણીય લાલચંદભાઈ હતા ને, દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત બહુ સરસ સમજાવે. એટલો બધો સિદ્ધાંત બેસી જાય કે બીજી વાર પછી એને એના માટે વિચાર ન કરવો પડે. કોઈ એક ટેબલ હોય ને, મોટું ટેબલ તમે લ્યો, એ ટેબલ ઉપર લાલ કપડું પાથરી દો પહેલા. એ લાલ કપડું પાથરી અને એના ઉપર આ સ્ફટિક મૂકી દો. તો સ્ફટિક તો સ્વચ્છ છે, અને એ સ્ફટિક સ્વચ્છ છે એ કપડા ઉપર મૂકી દીધું. પછી આજુબાજુમાં તમે ફૂલ રાખી દો, બધા કોઈ પણ કલરના ફૂલ બાજુમાં ગોઠવી દો. હવે એ ફૂલ તમે રાખી દીધા લાલ કપડા ઉપર, સ્ફટિક રાખી દીધો. હવે એ તમે ટેબલ ગોઠવીને તૈયાર રાખ્યું છે. હવે એક પછી એક વ્યક્તિ આવે અને તમે પૂછો કે ભાઈ આ સ્ફટિક કેવું છે, આ સ્ફટિક કેવું છે? તો કે સ્ફટિક રાતું છે, સ્ફટિક રાતું છે, સ્ફટિક રાતું છે. કારણ કે એ સ્ફટિકને જોવે છે ને, તો એ સ્ફટિકમાં તો ઓલા ફૂલોની જાય પડેલી દેખાય છે. ફૂલો છે જુદા, પણ સ્ફટિકમાં જાય તો પડે છે, અહીંયા એનું પ્રતિબિંબ તો પડે છે એમાં. એટલે સ્ફટિકને જોવે છે ત્યાં એને એમ થાય છે કે આ સ્ફટિકમાં તો રતાસ આવી ગઈ છે, સ્ફટિક તો પીળું થઈ ગયું છે, લાલ એટલે રતાસવાળું થઈ ગયું છે, એમ એ સ્ફટિકને જોવે છે તો સ્ફટિકમાં એવા પ્રતિબિંબો હોવાને કારણે એને એવો ભાસ થાય છે. જેમ અરીસો હોય, અરીસાની બાજુમાં તમે ફૂલ મૂકી દો તો અરીસામાં તમને ફૂલ દેખાય, હોય અરીસો પણ અરીસો જોતા તમને અહીંયા ફૂલ જ દેખાયા કરે, તમને અરીસો દેખાય જ નહીં, ફૂલ જ દેખાય, ફૂલ જ દેખાય. એમાં સ્ફટિક છે એ તમે મૂકો તો તમને એ સ્ફટિકને જુઓ તો તમને ફૂલ જ દેખાયા કરે. તો એ એક વાત તો થઈ ગઈ. પછી જેટલા લોકો આવ્યા એને જોયું કે ભાઈ આ સ્ફટિક તો લાલ થઈ ગયું છે, સ્ફટિકમાં તો રતાસ આવી ગઈ છે, આ તો પીળું થઈ ગયું છે. પછી એણે પ્રયોગ કર્યો કે હવે પ્રયોગ બતાવું છું તમને. પછી એણે ફૂલો બધા હટાવી લીધા, સમજ્યા? આ દ્રષ્ટાંત છે, દ્રષ્ટાંત બધા એક દેશ હોય છે, સમજવા માટે દ્રષ્ટાંત આપવામાં આવે છે. જ્ઞેયોને હટાવી દો એટલે જ્ઞાન સ્વચ્છ થઈ જાય, અને જ્ઞેયો રાખો એટલે જ્ઞાન મલિન થઈ જાય એમ નથી, અહીંયા એમ સિદ્ધ નથી કરવું. પછી એણે જ્ઞેય એ ફૂલોને હટાવી દીધા. પછી બધાને પૂછ્યું કે હવે સ્ફટિક કેવું છે, તો કે સ્ફટિક તો સ્વચ્છ છે. કે આ સ્ફટિક ક્યાં રતાસવાળું હતું, સ્ફટિક તો સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ છે. પછી કે હવે પાછા ફૂલ ગોઠવો, પાછા ફૂલ ગોઠવા. પછી પાછું પૂછ્યું કે હવે તમે જુઓ, તો કે હવે કાંઈ અમે ભૂલ કરતા હશું, આ તો સ્ફટિક સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ જ છે. આ પ્રતિબિંબ પડતું તું એ તો સ્ફટિકની સ્વચ્છતાને સિદ્ધ કરતું તું. સ્ફટિકની જો સ્વચ્છતા ન હોય, સ્ફટિકની જો નિર્મળતા ન હોય, તો પર પદાર્થનું પ્રતિબિંબ કેવી રીતે પડે એમાં? એમ પોતાનો આત્મા છે, એ પોતાનો આત્મા સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ રહી ગયો છે, નિર્મળ નિર્મળ ને નિર્મળ રહી ગયો છે. ગમે તેવા રાગ દ્વેષ મોહના ભાવોની એમાં જાય પડે, એમાં પ્રતિભાસિત થાય, એમાં એનું પ્રતિબિંબ દેખાય, છતાં જ્ઞાન કદી મલિન થતું નથી. જ્ઞાનમાં ગમે તેવા જ્ઞેયો પ્રતિભાસિત થઈ જાય, જ્ઞાનમાં ગમે તેવા જ્ઞેયોની ઝલકન થઈ જાય, છતાં જ્ઞાન તો પોતાના સ્વભાવથી જ પોતામાં જાણવા રૂપે પરિણમે છે. એ કાંઈ બહારના પદાર્થો જ્ઞેયો એમાં ઝલકે એટલે જ્ઞાનમાં જ્ઞેયાકાર બન્યા, તો એ જ્ઞેયાકાર કાંઈ જ્ઞેયથી નથી બન્યા, જ્ઞેયને કારણે નથી બન્યા, જ્ઞેયો છે માટે નથી બન્યા. જ્ઞાનનો તો એવો સ્વભાવ જ છે, અંદરથી આવે છે સુપર પ્રકાશક સ્વભાવ, એ પોતામાં જ પોતાથી જ્ઞેયાકાર જ્ઞાન થાય છે. એટલે પ્રતિબિંબો જે બહારના જ્ઞેયો છે એ તો નિયમથી પૃથક છે, એની સાથે જ્ઞાનને બિલકુલ સંબંધ થતો નથી. એટલે અહીંયા એમ કે છે કે સ્ફટિક નિર્મળ છે, તેની અંદરમાં લાલ પીળું પેસી જાય તો સ્ફટિક રહે જ નહીં, પણ લાલ પીળું તો ઉપરના ઉપરના પ્રતિબિંબો છે, જો એમાં અંદર પેસી ગયા હોય તો સ્ફટિક ન રહીએ સ્વચ્છ, પણ એ ઉપર ઉપરના પ્રતિબિંબો છે, એ ઉપર ઉપર રહેલા છે. ઉપર ઉપર રહેલા છે એટલે જુદા રહેલા છે, ઉપર ઉપર રહેલા છે એટલે એ સ્ફટિકથી પૃથક ચીજ છે, એ સ્ફટિકની ચીજ નથી, એ સ્ફટિકથી પૃથક ચીજ છે. એટલે કે છે કે પણ લાલ પીળું ઉપર ઉપરના પ્રતિબિંબો છે, સ્ફટિકમાં પ્રતિબિંબો ઉપર ઉપર રહે છે પણ અંદરમાં પેસતા નથી. સ્ફટિક તો સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ છે, કોઈ પણ મલિનતા ફૂલની હો રતાસો એ તો એમાં પ્રતિભાસિત થાય છે. એટલે અજ્ઞાની જીવને ભ્રાંતિ થાય છે કે આ સ્ફટિક છે ને એ રાતું થઈ ગયું એમ. અજ્ઞાની જીવને જ્ઞાનમાં કોઈ પણ જ્ઞેયો પ્રતિભાસતા એને એમ થાય છે કે જ્ઞાન અશુદ્ધ થઈ ગયું. અશુદ્ધતા તો પર્યાયોની ઉપર ઉપરનો મેલ છે, એ જ્ઞાનની પર્યાયમાં પણ રાગની પર્યાયની અશુદ્ધતા આવતી નથી. જ્ઞાનની પર્યાયમાં રાગની અશુદ્ધતા જે છે એ રાગનું ઝલકન આવે છે, તે ઉપર ઉપરની પર્યાયો છે. જ્ઞાન તો સ્વચ્છ છે ને નિર્મળ છે, પણ ઉપર ઉપરની પર્યાયો રાગની છે, એ રાગનો પ્રતિભાસ થતા એ જ્ઞાનને જાણતા એને એમ થાય છે કે આ રાગ જ્ઞાનમાં આવી ગયો, એટલે કે એને જ્ઞાન અશુદ્ધ થઈ ગયું એવો ભાસ થાય છે. અહીંયા એમ કે છે કે અશુદ્ધતા તો ઉપર ઉપર રહેલી છે, પર્યાયમાં રાગાદી ભાવ તો ઉપર ઉપર રહેલા છે અને જ્ઞાનની સ્વચ્છતા એવી ને એવી રહી ગઈ છે. બે પર્યાય વચ્ચે પણ જ્ઞાનની પર્યાય ને રાગની પર્યાય વચ્ચે આવી રીતે તફાવત છે, અને જ્ઞાયક ભાવ વચ્ચે અને રાગાદી ભાવની પર્યાય વચ્ચે પણ આવી રીતે તફાવત છે. જેમ જ્ઞાયક ભાવમાં અશુદ્ધતા પ્રવેશ નથી કરી શકતી, એમ જ્ઞાનની પર્યાયમાં પણ અશુદ્ધતા રાગાદી ભાવની પ્રવેશ નથી કરી શકતી. એ અપેક્ષાએ જ્ઞાન અને જ્ઞાયક એક સત્તા છે અને રાગ છે એ પૃથક સત્તા છે. રાગનો ભાવ છે એ પરલક્ષે ઉત્પન્ન થતો હોવાને કારણે, પૂદગલના લક્ષે થતો હોવાને કારણે એ રાગ પૃથક ચીજ છે, પૂદગલની સત્તા છે. અને જ્ઞાન અને જ્ઞાયક જ્ઞાન આત્મામાંથી આવતું હોવાને કારણે એ જ્ઞાનમાં પણ રાગનો પ્રતિભાસ થાય છે, ત્યારે પણ જ્ઞાન મલિન થતું નથી. જ્ઞાયક તો મલિન થતો જ નથી, એ તો શુદ્ધ શુદ્ધ ને શુદ્ધ છે, પણ એમાંથી નીકળતી જ્ઞાનની પર્યાય પણ સ્વચ્છતા રૂપે રહેલી છે. એની સ્વચ્છતા છે માટે રાગ એમાં પ્રતિભાસિત થયા કરે છે. જો એની સ્વચ્છતા જ ન હોય, જ્ઞાન જ મલિન થઈ ગયું હોય, તો કોઈ વસ્તુ પ્રતિભાસિત જ ન થાય. એમાં જ્ઞાનની સ્વચ્છતા અબાધિત રહી ગઈ છે. એટલે અહીંયા કહે છે કે પ્રતિબિંબો જે પડે છે એ ઉપર ઉપર રહે છે, જ્ઞાનમાં કે જ્ઞાયકમાં કોઈ અશુદ્ધતા પેશી શકતી નથી. એમ પર્યાયો પણ ઉપર ઉપર રહે છે. દ્રવ્ય સ્વભાવથી વિચારો કરો તો જ્ઞાનની પર્યાય હો કે રાગની પર્યાય હો, બધી ઉપર ઉપર રહે છે. ઉપર ઉપર રહે છે એટલે કે ઉત્પાદવ્યય વાળી છે. અને શુદ્ધતા ત્રિકાળી દ્રવ્ય છે એ ધ્રુવ સ્વભાવ છે. બેયની લક્ષણથી ભિન્નતા છે, બેયની સ્વભાવથી ભિન્નતા છે. દ્રવ્યનું લક્ષણ ધ્રુવ છે, પર્યાયનું લક્ષણ ઉત્પાદવ્યય છે. અને ઉત્પાદવ્યયમાં શુદ્ધતા કે અશુદ્ધતાનો જન્મ નવો નવો પ્રત્યેક સમયે થયા કરે છે. એટલે આખા દ્રવ્યથી વિચાર કરો તો એ ઉત્પાદવ્યય પર્યાયનો સ્વભાવ અને એ સ્વભાવમાં પ્રગટ થતી શુદ્ધતા કે અશુદ્ધતા એ આખે આખો ઉત્પાદવ્યય અને શુદ્ધતા અશુદ્ધતા ભિન્ન છે ત્રિકાળી દ્રવ્યથી. અને ત્રિકાળી દ્રવ્ય અને જ્ઞાનની પર્યાયથી વિચાર કરો તો શુદ્ધતા ને અશુદ્ધતા જે રાગાદી ભાવની અશુદ્ધતા છે કે રાગાદી ભાવ મટીને ત્યાં વિતરાગતા થઈ એવી શુદ્ધતા છે એ બે અહીંયા જ્ઞાનમાં પ્રતિભાસિત થયા કરે છે. એ બે માંથી કાંઈ જ્ઞાનમાં આવતું નથી. એટલે અહીંયા એમ કે છે કે સ્ફટિક તો સ્વચ્છ સ્વચ્છ ને સ્વચ્છ છે, આ બધી અશુદ્ધતા છે એ ઉપર ઉપર રહે છે, એ દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશ કરી શકતી નથી. એટલે કે જેમ સ્ફટિક નિર્મળ છે તેની અંદરમાં લાલ પીળું પેસી જાય તો સ્ફટિક જ રહે નહીં, પણ લાલ પીળું ઉપર ઉપરના પ્રતિબિંબો છે. સ્ફટિકમાં પ્રતિબિંબો ઉપર ઉપર રહે છે પણ અંદરમાં પેસતા નથી. મૂળમાં તળમાં પ્રતિબિંબ જતું નથી. મૂળ દ્રવ્ય ત્રિકાળ છે, મૂળ સ્વભાવ શુદ્ધ રહેલો છે, એ મૂળ તળમાં પ્રતિબિંબ જઈ શકતું નથી. પ્રતિબિંબની મર્યાદા પણ એ જ્ઞાનની પર્યાય જે સ્વચ્છ છે એમાં પ્રતિભાસિત થયા કરે છે. અહીંયા જ્ઞાયકમાં એ પહોંચી શકતું નથી પ્રતિબિંબ પણ, કારણ કે જ્ઞાનની પર્યાય અહીંયા એવું બખ્તર પહેરીને બેઠી છે. એ એમ કે છે કોઈ પણ રાગાદી ભાવ કે મિથ્યાત્વના ભાવને જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાયમાં પ્રવેશ નથી થવા દેતી, તો પછી એ જ્ઞાનની પર્યાયની પાછળ જે ત્રિકાળી દ્રવ્ય પડેલું છે એમાં તો એ પ્રતિબિંબો કેવી રીતે જઈ શકે. અહીંયા જેને રોકી દે છે એ કે પ્રતિભાસિત તું થઈ શકીશ પણ અહીંયા પ્રવેશ નહીં કરી શક બારાબા. એટલે એ કહે છે કે તારે તો અહીંયા પ્રોહિબિશન છે અંદર આવવાનું. અહીંયા હું તો એવો ચોકીદાર જ્ઞાન બખ્તર પહેરીને ઉભો છું કે હું તને જ નહીં અંદર આવવા દઉં, તો તું અંદર ઘરમાં મારા ઘરમાં તો કેવી રીતે જઈ શકીશ. એટલે એ જ્ઞાનની પર્યાયની સ્વચ્છતામાં જ્ઞેયો ઝલકે છે, રાગાદી ભાવ ઝલકે છે, છતાં જ્ઞાનની પર્યાયમાં પ્રવેશ નથી થતા, તો જ્ઞાયકમાં તો કેવી રીતે પ્રવેશ થાય. એટલે કહે છે કે મૂળમાં તળમાં તો પ્રતિબિંબ જાતું જ નથી, તેમ દ્રવ્ય પોતે શુદ્ધ રહે છે અને પર્યાય ઉપર ઉપર રહીને તેમાં બધી મલિનતા થાય છે. પર્યાય ઉપર ઉપર રહીને તેમાં બધી મલિનતા થાય છે એનો અર્થ અહીંયા રાગાદીની પર્યાય લેવાની છે. રાગાદીની પર્યાય કે મિથ્યાત્વની પર્યાયને મલિન પર્યાયો કહેવામાં આવે છે. જ્ઞાનની પર્યાયો તો એ સમયે પણ જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતા રહેલી છે. સ્વચ્છતાની પર્યાય રાગાદીની પર્યાયથી જો જુદી ન હોય તો એનું પ્રતિબિંબ પણ સ્વચ્છતાની પર્યાયમાં પડી શકે નહીં. એટલે કે અહીંયા જ્ઞાયકમાં શુદ્ધતા છે અને પર્યાયો અશુદ્ધ છે એમ કહે છે. એ અશુદ્ધતાની પર્યાયની અપેક્ષા મોહરાગ દ્વેષની અપેક્ષા છે, ત્યાં જ્ઞાનની પર્યાયની અપેક્ષા અહીંયા લાગુ પડતી નથી, કારણ કે જ્ઞાનની પર્યાયમાં અશુદ્ધતા હોતી નથી. જ્ઞાનની પર્યાયમાં માત્ર જાણવું હોય છે અને એમાં સ્વચ્છતા હોય છે, એટલે જ એમાં આ રાગાદીને મિથ્યાત્વનો પ્રતિભાસ થાય છે. અને એ જ્ઞાનની પર્યાયનો સ્ત્રોત જ્ઞાયકમાંથી આવે છે. એટલે જ્ઞાયકને જ્યારે સિદ્ધ કરવો હોય, એની શુદ્ધતા સિદ્ધ કરવી હોય, ત્યારે પર્યાયો ઉપર ઉપર તરે છે, પર્યાયોમાં મલિનતા છે. પણ મલિનતાની એકાંતે ચર્ચા હોય ત્યારે રાગ અને મિથ્યાત્વની પર્યાય જ એમાં આવે. અને પર્યાય સમગ્ર પર્યાયોની ચર્ચા હોય તો જ્ઞાનની પર્યાય પણ ત્રિકાળી દ્રવ્યમાં નથી એમ કહેવામાં આવે, એમ અહીંયા બોલમાં પૂજ્ય બેનશ્રી સિદ્ધ કરવા માગે છે. એકાંતે પર્યાયો ઉપર ઉપર તરે છે અને પર્યાયોમાં અશુદ્ધતા છે, એનો અર્થ એવો નથી કે જ્ઞાનની પર્યાય પણ અશુદ્ધ થઈ ગઈ છે. અશુદ્ધતા મોહ રાગ દ્વેષની હોય છે હંમેશા. મિથ્યાત્વ અને રાગ દ્વેષને જ અશુદ્ધતા કહેવામાં આવે છે. અને એ અશુદ્ધતા ઝલકે છે જ્ઞાનમાં. અને એ ઝલકણ જ્ઞાનમાં થાય છે ત્યારે એ જ્ઞાન કેવનું છે? તો કે એ જ્ઞાન જ્ઞાયકનું છે, એમ અહીંયા સિદ્ધ કરવા માગે છે. એટલે પર્યાય ઉપર ઉપર રહીને તેમાં બધી મલિનતા થાય છે. આ મલિનતા અનાદિના કર્મનો સંયોગ અને પુરુષાર્થની નબળાઈને લઈને થાય છે. જો આમાં સિદ્ધ કરે છે કે આ મલિનતા જે પર્યાયમાં ઉપર ઉપર રહે છે, એ મલિનતા અનાદિનો કર્મનો સંયોગ, બહારમાં નિમિત્તપણું કર્મનું છે એનો સંયોગ, અને એની પુરુષાર્થની નબળાઈ, પોતાની પુરુષાર્થની નબળાઈ એટલે પોતાના જ્ઞાન સ્વભાવને અને જ્ઞાયક ભાવને જીવ ઓળખી નથી શકતો, એટલે એને એમ થાય છે કે આ મલિનતા તો મારામાં આવી ગઈ છે. જ્યાં એને ઓળખે છે ત્યાં એને ખબર પડી જાય છે કે આ તો રાગાદીની મલિનતા છે અને એ કર્મના સંયોગથી થઈ છે. એવો જ્યાં એનો પુરુષાર્થ ઉપડે છે ત્યાં એને ખ્યાલમાં આવી જાય છે, બે ભાગલા પડી જાય છે એને, કે અશુદ્ધતાનો ભાગ જુદો છે, શુદ્ધતાનો ભાગ જુદો છે. દ્રવ્ય સ્વભાવની જુદી સત્તા છે, પર્યાય સ્વભાવની જુદી સત્તા છે. પર્યાય સ્વભાવમાં અશુદ્ધતાનો પ્રગટતા પ્રત્યેક સમયે નવી નવી અશુદ્ધતા પર્યાયમાં જન્મ લેતી હોય છે. પર્યાયનો સ્વભાવ ઉત્પાદવે એવો ને એવો રહે છે, પણ અશુદ્ધતા નવી 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 પ્રત્યેક સમયે નવી 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 અશુદ્ધતા થાય છે. પહેલા સમયે ખૂબ ક્રોધ હોય, પછી ક્રોધની માત્રા બીજે સમયે ઘટી જાય, ત્રીજે સમયે વિશેષ પ્રકારે ઘટી જાય. તો એ પર્યાયનો ઉત્પાદ તો ચાલુ રહ્યો, ઉત્પાદ 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 તો પર્યાયનો સ્વભાવ છે, પણ એમાં ક્રોધની માત્રા વધઘટ થઈ એને અશુદ્ધતા કહેવામાં આવે છે. અને એ અશુદ્ધતા છે એ કર્મ સાથે સંયોગ સંબંધ રાખે છે, કર્મ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ રાખે છે. ઉત્પાદ છે એ ધ્રુવ સાથે સંબંધ રાખે છે, શુદ્ધતા અશુદ્ધતા છે એ કર્મ સાથે સંબંધ રાખે છે. એની સાથે એ અભેદ થાય છે. આ ઉત્પાદ છે એ આત્મા સાથે અભેદ થાય છે. ઉત્પાદમાં જ્ઞાનની પર્યાય હોય છે અને અશુદ્ધતા છે એ રાગાદીની મલિનતા હોય છે, એમ અહીંયા કહેવા માંગે છે. પર્યાય ઉપર ઉપર રહીને તેમાં બધી મલિનતા થાય છે. આ મલિનતા અનાદિના કર્મનો સંયોગ અને પુરુષાર્થની નબળાઈને લઈને થાય છે. તેમાં મૂળ વસ્તુમાં શુદ્ધતા રહે છે અને પર્યાયમાં અશુદ્ધતા થાય છે. અનાદિથી વસ્તુ એવી છે, અનાદિથી વસ્તુ કેવી છે કે મૂળ વસ્તુ તો શુદ્ધ શુદ્ધ ને શુદ્ધ જ અનાદિથી રહી ગઈ છે અને પર્યાયમાં અશુદ્ધતા થયા કરે છે. જેમ પાણી સ્વભાવે નિર્મળ છે તેમાં કાદવના નિમિત્તે મલિનતા થાય છે. જો પાણી તો સ્વભાવે નિર્મળ જ છે, પાણી તો સ્વભાવે સ્વચ્છ છે, છતાં સ્વચ્છ પાણી જ્યારે કાદવ સાથે ભેગું થઈ જાય છે, જ્યારે ખૂબ વરસાદ આવે, પહેલો વરસાદ આવે અને માટી હોય તો એ માટી જેટલું પાણી પડે ને બધું પી જાય, બધું પાણી પી જાય, તમને પાણી દેખાય જ નહીં માટીમાં, તમને ખાલી માટી માટી ને માટી જ દેખાયા કરે. હવે માટી દેખાય ત્યારે પાણી છે અંદર, પણ પાણી દેખાતું નથી. એટલે પાણી દેખાતું નથી એટલે પાણી કઈ નાશ થઈ ગયું છે એવું નથી. પાણી તને ન દેખાય એટલે કોઈ જ્ઞાનીઓને પણ પાણી ન દેખાય, અને જેને પાણી દેખાય એ જ્ઞાની થઈ જાય, જેને ખાલી માટીની મલિનતા દેખાયા કરે એ અજ્ઞાની રહી જાય. એટલે પાણીની સ્વચ્છતા જે છે એ મલિનતા સાથે જ્યાં એકમેક થાય ત્યાં એમ થઈ જાય છે કે આ બધું મલિન જ થઈ ગયું છે, હવે કાંઈ સ્વચ્છ છે જ નહીં, હવે કાંઈ શુદ્ધ છે જ નહીં, બધું મલિન જ છે. રાગ થઈ ગયો, આખું દ્રવ્ય મલિન થઈ ગયું. મિથ્યાત્વ થઈ ગયું, આખું દ્રવ્ય મલિન થઈ ગયું. કારણ કે દ્રવ્ય પર્યાય તો આત્માનો સ્વભાવ છે, બે એક સત્તા છે, દ્રવ્ય અને પર્યાય. દ્રવ્યની જ પર્યાય હોય, ગુણની જ પર્યાય હોય, તો એ બે તો એક છે. તો જ્યાં પર્યાયમાં મલિનતા થાય તો દ્રવ્ય તો દ્રવ્ય કાંઈ જુદું થોડું રહીએ પર્યાયમાં મલિનતા હોય ત્યારે. અહીંયા એમ કે છે કે પર્યાયમાં મલિનતા હોય ત્યારે દ્રવ્ય જુદું રહીએ છે. લાગે એમ પાણી ન દેખાય એટલે લાગે એમ કે આ કાદવ, પાણી અને કાદવ બે એકમેક થઈ ગયા છે. એકમેક નથી ત્યાં, એ મિશ્રિત દેખાય છે. મિશ્રિત હોવા છતાં અંદર જુદા જુદા છે. મિશ્રિત નો અંદર અર્થ બે ની જુદાઈ રહેલી છે. પાણી પાણીના સ્વભાવે નિર્મળ ને સ્વચ્છ ને શીતળ રહેલું છે. માટીની મલિનતા માટીના સ્વભાવે રહેલી છે. બે નો સંયોગ થાય છે, એ સંયોગ સંબંધ છે, એ એકત્વ નથી. સંયોગ સંબંધ છે એ જુદાઈ છે. એમાં માટી માટી રૂપે છે ને પાણી પાણી રૂપે છે, એમ પર્યાય પર્યાય રૂપે છે ને દ્રવ્ય દ્રવ્ય રૂપે છે. જ્યારે માટીમાં અંદર પાણી પાણી હોય ત્યારે એ પાણી ગમે તેટલું પડે પણ માટી એને પી જાય તો પાણી એમાં છે, અંદરમાં પાણી નથી એવું નથી, પણ મલિનતાને દેખનારો છે એને પાણી દેખાતું નથી. અને જે ખરેખર માટીને મલિનતા કહે છે એને પાણીની સ્વચ્છતા દેખાયા વગર રહેતી નથી. જેને બે વિભાગ પડી જાય છે કે મલિનતા તો માટીનો સ્વભાવ છે, પાણીનો સ્વભાવ તો નિર્મળ અને સ્વચ્છ છે, એમ જેને ખ્યાલમાં આવે છે એને ખરેખર પાણી અને મલિનતા કાદવ જુદો દેખાય દેખાય અને દેખાય છે. એમ ઉષ્ણ પાણી અને શીતળ પ્રાણી પાણી, શીતળ પ્રાણી શીતળ પાણી હોય, ઉષ્ણ નથી હોય, ઠંડુ પાણી હોય એ ઉષ્ણ થયું જ ન હોય. હવે ઉષ્ણતાની સાથે એને એકમેક પણ દેખાય પાણી ગરમ થાય એટલે કે પાણી ગરમ થઈ ગયું, પાણી ગરમ થઈ ગયું, પાણી ગરમ થઈ ગયું. અરે પણ પાણી ગરમ થાય જ નહીં, એ ઉષ્ણતા એ પાણીની ગરમ જે ગરમ તને દેખાય છે એ તો અગ્નિની ઉષ્ણતા છે. એ પાણીની ઉષ્ણતા ક્યાં છે? પાણી તો શીતળ છે, પાણી તો ઠંડુ છે, પાણીનો સ્વભાવ જ ઠંડો છે. એ ઉષ્ણતા તો તને અગ્નિની છે ઉષ્ણતા. ઉષ્ણતાનું લક્ષણ કોનું હોય? તો કે અગ્નિનું લક્ષણ હોય ઉષ્ણતા. તો કે પાણીનું લક્ષણ? તો પાણીનું લક્ષણ તો શીતળતા હોય, એમ અહીંયા પાણીનું લક્ષણ તો સ્વચ્છતા હોય. મલિનતા માટીનું લક્ષણ છે, સ્વચ્છતા પાણીનું લક્ષણ છે. જેમ અગ્નિનું લક્ષણ ઉષ્ણતા છે એમ પાણીનું લક્ષણ શીતળતા છે. લક્ષણ ભેદથી તમે વિચાર કરો તો તરત બે ભાગલા ખ્યાલમાં આવી જાય છે. મલિનતાના સમયે મલિનતા થઈ નથી, મલિનતાના સમયે શુદ્ધતા રહી ગઈ છે. મલિનતાના સમયે પર્યાયમાં મલિનતા છે ને દ્રવ્ય શુદ્ધ રહી ગયું છે. રાગાદીની મલિનતાના સમયે જ્ઞાનની પર્યાય મલિન નથી થઈને જ્ઞાયકે મલિન નથી થયો. એવી કોઈ સુંદર વાત આપણી પાસે આત્મામાં ભરેલી છે. આપણો આત્મા એવો છે, અશુદ્ધતાનું પરિણમન થાય છે એ સમયે શુદ્ધ સ્વભાવ જુદો રહી ગયો છે. એ કેટલી બધી વાત અગત્યની છે. ગમે તેટલો વિભાવ થઈ ગયો હોવા છતાં એના સ્વભાવને કાંઈ આંચ નથી આવી. જ્યારે ભેદજ્ઞાન કરે ત્યારે બે જુદા દેખાય છે. જ્યાં ભેદજ્ઞાન કરે ત્યાં એને જુદાઈ ખ્યાલમાં આવી જાય છે. કારણ કે આત્મામાં કોઈ એવો ગુણ નથી કે પર્યાયમાં અશુદ્ધતા ઉત્પન્ન કરી દે. આત્મામાં તો શુદ્ધતા અને જ્ઞાન દર્શન ભરેલા છે, તો જ્ઞાન દર્શન જ ઉત્પાદ પામે છે, કોઈ અશુદ્ધતા ઉત્પાદ પામતી નથી. એટલે અહીંયા કહે છે, જેમ પાણી સ્વભાવે નિર્મળ છે તેમાં કાદવના નિમિત્તે મલિનતા થાય છે, તો પણ મૂળમાંથી શુદ્ધતા જતી નથી. બધી મલિનતા ઉપર ઉપર થાય છે. મૂળ વસ્તુ છે તેમાં અશુદ્ધતા પેસતી નથી, ઉપર ઉપર રહે છે. તો પણ અજ્ઞાની માની લે છે કે મારામાં અશુદ્ધતા પેસી ગઈ છે. આવી રીતે બે ભાગ છે કે દ્રવ્ય એ તેનું મૂળતળ છે અને ઉપર ઉપર પર્યાયો છે. બધી પર્યાયો ઉપર ઉપર છે. દ્રવ્ય સ્વભાવ, ત્રિકાળ ધ્રુવ સ્વભાવ, એકરૂપ સ્વભાવ, જ્ઞાયક ભાવ, ભૂતાર સ્વભાવ, અપરિણામી સ્વભાવ, એમાં પર્યાયનું પરિણમન જ નથી. એ પર્યાયનું પરિણમન નથી એટલે પર્યાયમાં જેટલા પ્રગટ થતા ભાવો છે એ કોઈ દ્રવ્યમાં ભાવો નથી. એટલે જેટલી અશુદ્ધતા પ્રગટ થાય એ બધી પર્યાયમાં છે, જેટલી શુદ્ધતા છે એટલું દ્રવ્ય છે. નિયમસારની 38મી ગાથામાં તો સાતેય તત્વના સમૂહને પરદ્રવ્ય કીધો છે. 50મી ગાથામાં તો પર્યાયને પરદ્રવ્ય, પર સ્વભાવને હે કીધું છે. શું કીધું છે? પરદ્રવ્ય, પર સ્વભાવ અને હે પર્યાયને. શા માટે પરદ્રવ્ય પર સ્વભાવને હે કીધું પર્યાયને? તો કે પર્યાયમાંથી, એક પર્યાયમાંથી બીજી પર્યાયનો જન્મ થતો નથી, માટે તેને પરદ્રવ્ય કહેવામાં આવે છે. બીજો ન્યાય એ છે કે પર્યાય પરદ્રવ્ય શા માટે છે? કે પર્યાયના આશ્રયે નવી કોઈ પર્યાય શુદ્ધ પ્રગટ થતી નથી, માટે પર્યાય પરદ્રવ્ય છે. ત્રીજો ન્યાય એ છે કે પર્યાય નાશવાન છે, માટે પર્યાય પરદ્રવ્ય છે. ચોથો ન્યાય એ છે કે પર્યાયમાં અનંત ગુણો નથી માટે પર્યાય પરદ્રવ્ય છે. પાંચમો ન્યાય એ છે કે પર્યાયમાં ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને સાયિક ભાવ વર્તતા હોય છે, પરમ પરિણામિક ભાવ એમાં વર્તતો નથી માટે પર્યાયને પરદ્રવ્ય કહેવામાં આવે છે. જ્યારે પર્યાયને આ ઘણી અપેક્ષાથી તમે પરદ્રવ્ય કહો ત્યારે ગુણોને સ્વદ્રવ્ય કહેવાય. પર્યાયને તમે પરદ્રવ્ય કહો કે એક પર્યાયમાંથી બીજી પર્યાય નથી આવતી, પર્યાયમાંથી પર્યાય નથી આવતી માટે પરદ્રવ્ય, પર્યાયના આશ્રયે નવી પર્યાય થતી નથી માટે પરદ્રવ્ય, પર્યાયમાં આનંદ ગુણ નથી માટે પરદ્રવ્ય, પર્યાયમાં ઉત્પાદ વ્યય છે માટે પરદ્રવ્ય, પર્યાય નાશવાન છે માટે પરદ્રવ્ય, જો દ્રવ્ય અને પર્યાય બે એક હોય તો પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થઈ જાય માટે પર્યાય પરદ્રવ્ય. જ્યારે પર્યાયને તમે પરદ્રવ્ય કહો ત્યારે એની સામે ગુણોને સ્વદ્રવ્ય કહેવાય, દ્રવ્યને સ્વદ્રવ્ય નહીં. સમજો, સમજવા જેવી વાત છે. જરા નિયમ સારની 50 ગાથામાં છે આ ન્યાય. પર્યાયને તમે જ્યારે પરદ્રવ્ય કયો, હે કયો, પર સ્વભાવ કયો, એ પર્યાય પરદ્રવ્ય કીધું છે એટલે ગુણને સ્વદ્રવ્ય કહેવાય. તો કે પર્યાયને પરદ્રવ્ય કીધું અને ગુણને સ્વદ્રવ્ય કીધા તો કે પછી ત્રિકાળી દ્રવ્યનું શું? પર્યાય પરદ્રવ્ય અને ગુણો સ્વદ્રવ્ય. તો કે ગુણો છે એ ગુણો કોના આધારે રહેલા છે? તો કે ગુણો ત્રિકાળી દ્રવ્ય પરમ પરિણામિક ભાવ લક્ષણ છે એના આધારે રહેલા છે, માટે એ ગુણોનો આધાર ત્રિકાળી દ્રવ્ય છે. પર્યાય પરદ્રવ્ય, ગુણ સ્વદ્રવ્ય અને સ્વદ્રવ્યનો આધાર ત્રિકાળ દ્રવ્ય. સ્વદ્રવ્ય એ ત્રિકાળી દ્રવ્ય નથી ધ્રુવ, સ્વદ્રવ્ય ગુણો છે અને એ ગુણોનો આધાર પરમ પરિણામિક ભાવ લક્ષણ વાળું ચૈતન્ય તત્વ ધ્રુવ તત્વ દ્રષ્ટિનો વિષય છે, એ ગુણોનો આધાર છે. પર્યાયને પરદ્રવ્ય કીધી, ગુણોને સ્વદ્રવ્ય કીધા. શા માટે પર્યાયને પરદ્રવ્ય કીધીને ગુણોને સ્વદ્રવ્ય કીધા? જે પર્યાયને તમે પરદ્રવ્ય કયો, ધારો કે જ્ઞાનની પર્યાયને તમે પરદ્રવ્ય કયો, તો એ જ્ઞાનની પર્યાય કયા ગુણની છે? તો કે જ્ઞાન ગુણની. તો કે જ્ઞાનની પર્યાય પરદ્રવ્ય અને જ્ઞાન ગુણ સ્વદ્રવ્ય. શ્રદ્ધાની પર્યાય પરદ્રવ્ય અને શ્રદ્ધાનો ગુણ સ્વદ્રવ્ય. ચારિત્રની પર્યાય પરદ્રવ્ય અને ચારિત્રનો ગુણ સ્વદ્રવ્ય. તો કે હવે એ પર્યાયની સામે ગુણ, પર્યાયની સામે ગુણ, પર્યાયની સામે ગુણ, તો એ ગુણ છે એની દ્રષ્ટિ કરવાની છે? તો કે ના, ગુણની દ્રષ્ટિ નથી કરવાની, એ તો ગુણભેદ થઈ જશે. પણ એ ગુણો છે એનો આધાર કોણ છે? તો કે ગુણોનો આધાર ત્રિકાળી દ્રવ્ય છે, શાશ્વત તત્વ છે, ધ્રુવ તત્વ છે. એ ધ્રુવ તત્વ છે એ દ્રષ્ટિનો વિષય છે, એ આદરવા લાયક ચીજ છે, એ ઉપાદેયભૂત વસ્તુ છે, એ અહમ કરવા લાયક વસ્તુ છે. એ અહમ કરવા લાયક વસ્તુ જ્યારે લાગે એને, ત્યારે ખરેખર એનું જ્યારે અહમ થાય ને, ઉપાદેયભૂત તત્વ જ્યારે ખ્યાલમાં આવે ને, ત્યારે પરદ્રવ્ય ભાસે એને પર્યાય. ત્યાર પેલા તો બોલવામાં આવે, પણ જ્યારે ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય થાય ત્યારે એને ખબર પડી જાય કે પર્યાય પરદ્રવ્ય છે, ગુણો સ્વદ્રવ્ય છે અને ગુણોનો આધાર તો હું છું. એનું નામ પર્યાયને પરદ્રવ્ય જાણીને માયની કહેવાય. જ્યારે પર્યાય પરદ્રવ્ય કહે ત્યારે ગુણોને સ્વદ્રવ્ય કહે, ત્યારે ગુણોનો આધાર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વીર્ય, એવા સહજ ગુણોનો આધાર એકલું ત્રિકાળી દ્રવ્ય પરમ પરિણામિક ભાવ લક્ષણ વાળું છે, એ ગુણોના આધારે રહેલું છે, માટે એને ગુણી કહેવાય. અને એ ગુણી છે એ દ્રવ્ય સ્વભાવ છે અને એ દ્રષ્ટિનો વિષય છે. આધાર ગુણોનો આધાર દ્રવ્ય કહે. હવે એ જ એવી રીતે તમે સંવર અધિકારની શરૂઆત લ્યો, 181-82 ગાથા છે સમર અધિકારની. ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદિ નથી. તો અહીંયા જેમ દ્રવ્યને આધાર કીધું અને એનું આધેય ગુણને કીધા અને પર્યાયને પરદ્રવ્ય કીધી, 181-82 ગાથામાં ઉપયોગમાં ઉપયોગ છે એમાં સંવર થાય છે, આશ્રવના નિરોધપૂર્વક, ક્રોધના અભાવપૂર્વક સમાભાવ પ્રગટ થાય. એમાં એમ કહે છે કે જે જાણન ક્રિયા ચાલી રહી છે ઉપયોગમાં, જાણન ક્રિયા એટલે પર્યાયમાં જાણન ક્રિયા ચાલે એને ઉપયોગ કહેવાય, એ જાણન ક્રિયા. તો કે એ જાણન ક્રિયા આધાર છે અને આત્મા આધેય છે. શું કે? જાણન ક્રિયા આધાર પચાસમી ગાથામાં આધાર કે ત્રિકાળી દ્રવ્યને, 181, 82, 83 સમયસારમાં કહે કે જાણન ક્રિયા પર્યાય છે એ આધાર છે અને દ્રવ્ય આધેય છે. તો આમાં શું સમજવું, અમારે નિર્ણય કેવી રીતે કરવો? એકદમ ચોખ્ખું છે, કાંઈ ચિંતા જેવું નથી. જ્યારે તમે પર્યાયને પરદ્રવ્ય કયો, ગુણોને સ્વદ્રવ્ય કયો, ત્યારે એનો આધાર ત્રિકાળી દ્રવ્ય જ હોય. અને જ્યારે જાણન ક્રિયાને આધાર કયો, તો જાણન ક્રિયાના આધારે દ્રવ્ય અનુભવમાં આવે છે, માટે જાણન ક્રિયાને આધાર કીધો અને દ્રવ્યને આધેય કહે છે. એ લક્ષ કરે છે દ્રવ્યનું, ઉપયોગ લક્ષ કરે છે ઉપયોગવાનનું. એ ઉપયોગને આધાર કીધો અને ઉપયોગવાનને આધેય કીધો. કારણ કે જાણન ક્રિયા ક્યારેય નાશ પામતી નથી, પ્રત્યેક સમયે જાણન ક્રિયા ચાલ્યા કરે છે. જ્ઞાનીને શુદ્ધ ઉપયોગ હો કે જ્ઞાનીને શુદ્ધ પરિણતિ હો, જાણન ક્રિયા છૂટતી નથી. એટલે શુદ્ધ ઉપયોગને આધાર ન કહેતા જાણન ક્રિયાને આધાર કીધો. કારણ કે જાણન ક્રિયા પરિણતિમાં પણ ચાલતી હોય છે અને શુદ્ધ ઉપયોગમાં પણ ચાલતી હોય છે. જો શુદ્ધ ઉપયોગ કહે કે શુદ્ધ ઉપયોગના આધારે ત્રિકાળી દ્રવ્ય છે, તો શુદ્ધ ઉપયોગ તો જ્ઞાનીને પણ નિરંતર રહેતો નથી, એ પોતાના સ્વભાવમાંથી ચ્યુત થઈને વિકલ્પમાં પણ આવે છે. તો એ આધાર પણ રહે નહીં, તો પરિણતિ તો આધાર કહેવાય અને ત્રિકાળી દ્રવ્યને આધેય કહેવાય. એ જાણન ક્રિયા આધાર, ત્રિકાળી દ્રવ્ય આધેય. વા આધાર ત્રિકાળી દ્રવ્ય, ગુણો છે એ સ્વદ્રવ્ય, પર્યાય છે એ પરદ્રવ્ય. એમ અહીંયા દ્રવ્ય પર્યાયની ભિન્નતા બતાવે છે. દ્રવ્ય અને પર્યાય બે પોતપોતાના સ્વભાવથી પૃથક પૃથક રહેલા છે. બેને યથાર્થપણે તું સમજી અને તું ત્રિકાળી દ્રવ્ય છો, વાસ્તવિક તત્વ, એમ જ્યારે તારી દ્રષ્ટિ ત્યાં જાય, ત્યારે પર્યાયમાં અશુદ્ધતા હતી. અશુદ્ધતાના નાશપૂર્વક, ઉત્પાદના વ્યયપૂર્વક ત્રિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થતા તારી પર્યાયમાં અશુદ્ધતાનો નાશ થાય અને શુદ્ધતાની પ્રગટતા થાય. ઉત્પાદમાં અશુદ્ધતા હતી, તે અશુદ્ધતા ચાલી ગઈ અને ઉત્પાદમાં નવી શુદ્ધતા પ્રગટ થઈ અને અશુદ્ધતાનો નાશ થઈ ગયો. અને અશુદ્ધતાની જે યોગ્યતા હતી દ્રવ્યમાં ચાલી ગઈ, શુદ્ધતા પ્રગટ થઈ ગઈ. તો શુદ્ધતા પણ બીજે સમયે વ્યય થઈને અંદર ચાલી ગઈ, પર્યાય વ્યય થઈને, અને ઉત્પાદ વ્યય સ્વભાવ કાયમ રહી ગયો અને એમાં શુદ્ધતા પ્રગટી ગઈ જ્યારે દ્રવ્યનો આશ્રય લીધો ત્યારે. એમ અહીંયા એમ કહેવા માગે છે કે અશુદ્ધતા પેશ આવી રીતે બે ભાગ છે, કે દ્રવ્ય એ તેનું મૂળતળ છે અને ઉપર ઉપર પર્યાયો છે. જ્ઞાયક સ્વભાવ એવો છે કે તેના મૂળમાં અશુદ્ધતા થતી નથી, પણ તેની પરિણતિ અશુદ્ધ રૂપે થાય છે અને તેને પલટાવી શકાય છે. આમ કરીને આ 18મા બોલમાં હજી એક બીજો એનો પ્રશ્ન છે, પણ આપણો ટાઈમ થઈ ગયો છે, એ કાલે આપણે લઈ લેશું. આવી રીતે આ દ્રવ્ય પર્યાયની ભિન્નતાના બોલ પૂજ્ય બેનશ્રીએ તત્વચર્ચામાં પણ ઘણા લીધા છે. ગુરુદેવે તો દ્રવ્ય પર્યાયની ભિન્નતા ખૂબ કીધી છે, પણ પૂજ્ય બેનશ્રીને પણ જ્યારે પ્રશ્ન પૂછવામાં આવતા ત્યારે એ પણ એ રીતે વિસ્તાર કરતા હતા. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી